ઓપનિંગ નરેશન
ઓપનિંગ નરેશન એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં.
આજના આ સંવાદમાં આપનું સ્વાગત છે. આજે આપણે લગભગ 2500 વર્ષ પાછળ જઈ રહ્યા છીએ. પ્રાચીન ચીનના એક બહુ જ આમ તો રહસ્યમય કહી શકાય એવા અને પ્રભાવશાળી વિચારકને સમજવાનો પ્રયત્ન કરીશું. લાઓઝી, એમને લાઓઝુ પણ કહે છે.
હા, જેમનું નામ જ ખબર છે જૂના ગુરુ જેવો અર્થ ધરાવે છે. લાઓઝીને તાઓવાદના સ્થાપક મનાય છે. આપણી પાસે જે સ્ત્રોત છે એ એમના જીવન, એમના દર્શન અને પેલું નાનકડું પણ બહુ ગહન પુસ્તક છે ને, તાઓ તે ચિંગ, એના વિશે વાત કરે છે. પણ એક વાત શરૂઆતમાં જ કહેવી પડશે.
શું?
કે લાઓઝી ખરેખર કોઈ વ્યક્તિ હતા કે કેમ, એના વિશે પણ ઇતિહાસકારોમાં યુનો મતભેદ છે. અચ્છા, એ જ તો રહસ્ય છે ને. તો આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ જૂના ગુરુ, ભલે એમની ઐતિહાસિકતા પર પ્રશ્ન હોય, પણ એમના વિચારો શું હતા અને શા માટે આજે પણ એ આટલા બધા રેલેવન્ટ છે. તો ચાલો શરૂ કરીએ લાઓઝીની આ વિચારયાત્રા. એમના સમયની વાત કરીએ પહેલા. કેવો સમય હતો એ ચીનમાં?
હા, એ બહુ જરૂરી છે. લાઓઝીને સમજવા માટે એ સમયનું ચીન સમજવું પડે. આમ તો પરંપરાગત રીતે એમને ઈસવીસન પૂર્વે 6 સદીના ગણવામાં આવે છે, પણ ઘણા આધુનિક વિદ્વાનો કહે છે કે ના, એ કદાચ 4 સદીમાં થયા હોય.
ઓકે.
અને આ સમયગાળો ચીનના ઇતિહાસમાં પેલો વસંત અને શરદ અને ખાસ કરીને યુદ્ધરત રાજ્યોનો સમય હતો.
યુદ્ધરત રાજ્યો એટલે કે મતલબ બહુ બધી રાજકીય અસ્થિરતા, યુદ્ધો, એવું બધું.
બિલકુલ, એકદમ. જે શક્તિશાળી ઝોઉ રાજવંશ હતો ને, એ નબળો પડી રહ્યો હતો અને નાના નાના રાજ્યો સતત એકબીજા સાથે લડ્યા કરતા હતા. સમાજમાં ભારે ઉથલપાથલ હતી. જે જૂની પરંપરાઓ હતી, મૂલ્યો હતા, સત્તા હતી, એ બધા સામે સવાલ ઉઠી રહ્યા હતા. અને આવી જે અરાજકતા હતી, અનિશ્ચિતતા હતી, એના માહોલમાં ચીનમાં પેલી 100 વિચારધારાઓનો ઉદય થયો.
100 વિચારધારાઓ, આ કંઈક રસપ્રદ લાગે છે. મતલબ ઘણા બધા વિચારો એકસાથે.
હા, એ સમયના જે બુદ્ધિજીવીઓ હતા એ બધા પોતપોતાની રીતે આ સંકટમાંથી માર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેમ કે કન્ફ્યુશિયસ હતા, એ સામાજિક વ્યવસ્થા અને નૈતિકતા પર ભાર મૂકી રહ્યા હતા. સંઝુ યુદ્ધનીતિની વાત કરતા હતા.
હા હા,
આ બધું જે બૌદ્ધિક મંથન ચાલતું હતું ને, એની વચ્ચે જ લાઓઝીના વિચારોનો જન્મ થયો.
અને એ પ્રવર્તમાન વ્યવસ્થા અને જે બીજા વિચારો હતા એનાથી કંઈક અલગ જ, એક જુદો જ માર્ગ બતાવી રહ્યા હતા.
તો પછી આ લાઓઝી હતા કોણ? જો કે તમે હમણાં જ કહ્યું કે એમના અસ્તિત્વ વિશે જ શંકા છે.
હા, એટલે પરંપરાગત કથાઓ જોઈએ, જેમ કે પેલા ઇતિહાસકાર સીમા ચિયાન નોંધે છે, તો એમનું નામ લી ઓર હતું અને તેઓ જે ઝોઉ રાજદરબાર હતો ત્યાં શાહી અભિલેખાગારના રક્ષક હતા. મતલબ કે આર્કાઇવિસ્ટ અથવા ગ્રંથપાલ, લાઇબ્રેરિયન જેવા.
ઓહ, એટલે એમની પાસે પ્રાચીન જ્ઞાનનો ભંડાર ઉપલબ્ધ હશે, ગ્રંથોનો અભ્યાસ કરવાની તક મળી હશે. ચોક્કસ. એ પદને કારણે એમને જૂના ગ્રંથો, જ્ઞાન પરંપરાઓ, એ બધું ઊંડાણપૂર્વક જોવાનો મોકો મળ્યો જ હોય.
એનો અર્થ એ થયો કે તેઓ પરંપરાગત જ્ઞાનથી પરિચિત હતા, પણ કદાચ એનાથી સંતુષ્ટ નહોતા. કંઈક ખૂટતું લાગતું હશે.
બરાબર, એવું જ લાગે છે. કારણ કે દંતકથા એમ કહે છે કે દરબારમાં જે ભ્રષ્ટાચાર હતો, દેખાડો હતો, કૃત્રિમતા હતી, એનાથી એ કંટાળી ગયા હતા. એમને લાગ્યું કે સમાજ કુદરતથી બહુ દૂર જતો રહ્યો છે, એટલે એમને બધું છોડી દીધું અને પશ્ચિમ તરફ, એટલે કે સંસ્કૃતિથી દૂર, જંગલ તરફ, પહાડો તરફ જવાનો નિર્ણય કર્યો.
અને પેલી પ્રખ્યાત વાત આવે છે ને, જાંબલી બળદ પર સવાર થઈને જવાની, એ આ જ સંદર્ભમાં છે.
હા, એ જ, બિલકુલ. અને કહેવાય છે કે પશ્ચિમ સરહદે પહોંચ્યા ત્યાં હાંગુ ઘાટ પર યિનશી નામનો એક સરહદ રક્ષક હતો. એણે એમને ઓળખી લીધા અને એણે વિનંતી કરી કે તમે આ દુનિયા છોડીને જાઓ એ પહેલાં તમારું જે જ્ઞાન છે, તમારી જે સમજ છે, એ અમને આપતા જાઓ.
અચ્છા.
અને લાઓઝીએ આમ તો અનિચ્છાએ પણ પેલા રક્ષકની વિનંતી માનીને લગભગ 5000 ચીની અક્ષરોમાં પોતાના વિચારો લખી આપ્યા.
અને એ લખાણ એટલે તાઓ તે ચિંગ. વાહ. અને પછી તેઓ ખરેખર ગાયબ થઈ ગયા. આખી વાત જ બહુ કાવ્યાત્મક લાગે છે.
એકદમ. આ કથા એક એવા ઋષિની છે જે શબ્દો કરતાં મૌનને વધારે મહત્વ આપતા હતા, ક્રિયા કરતાં સહજતાને. તાઓ તે ચિંગ એમની સાથે જોડાયેલી એકમાત્ર મુખ્ય કૃતિ ગણાય છે. અને આજે પણ ખબર છે દુનિયામાં સૌથી વધુ અનુવાદ જે પુસ્તકોના થયા છે એમાંનું એક છે.
ફક્ત 5000 અક્ષરો, 81 નાના નાના પ્રકરણોમાં આટલું બધું ગહન દર્શન, અને એની ભાષા પણ કહેવાય છે કે બહુ કાવ્યાત્મક છે, ગૂઢ છે, સમજવી સહેલી નથી.
હા, એ સીધે સીધા ઉપદેશ નથી આપતું, એ સંકેતોમાં રૂપકોમાં વાત કરે છે. એના બે ભાગ છે, તાઉચિંગ એટલે કે માર્ગ વિશે અને તે ચેંગ એટલે કે સદ્ગુણ અથવા શક્તિ વિશે. એ મુખ્યત્વે તાઓ એટલે કે બ્રહ્માંડનો જે મૂળભૂત માર્ગ છે એ, પછી વુ વેઈ એટલે કે પ્રયાસરહિત ક્રિયા અને કુદરત સાથે સુમેળમાં કેવી રીતે જીવવું એના વિશે વાત કરે છે.
પણ તમે હમણાં એ પણ કહ્યું કે એની રચના વિશે પણ મતભેદ છે, અને કંઈક પુરાતત્વીય પુરાવા પણ મળ્યા છે જે કંઈક અલગ કહે છે.
હા, એ બહુ રસપ્રદ છે. 1970 અને 90ના દાયકામાં માવાંગડુઈ અને ગુઆડિયન નામની જગ્યાઓ પરથી રેશમના કપડાં પર અને વાંસની પટ્ટીઓ પર લખેલી તાઓ તે ચિંગની બહુ જૂની હસ્તપ્રતો મળી આવી.
ઓહ વાહ.
અને આ હસ્તપ્રતો જે અત્યારે પ્રચલિત પુસ્તક છે એના કરતાં ઘણી જુદી છે અને ઘણી જૂની પણ છે. ઈસવીસ પૂર્વે 4થી 2 સદીની, એટલે આના પરથી એવું લાગે છે કે આ લખાણ કોઈ એક જ વ્યક્તિએ એક જ સમયે નથી લખ્યું, પણ સમય જતાં એનો વિકાસ થયો છે અને કદાચ ઘણા લોકોનો એમાં ફાળો રહ્યો હોય.
આ તો ખરેખર બહુ જ રોચક વાત છે. મતલબ કે લાઓત્ઝી કદાચ એક વ્યક્તિ કરતાં એક વિચારધારાનું પ્રતીક વધુ હોઈ શકે છે, ખરું ને? પણ ચાલો હવે એ મુખ્ય વિચારો પર આવીએ જે આ ગ્રંથમાં છે. સૌથી પહેલો અને મુખ્ય શબ્દ છે તાઓ. આ તાઓ છે શું?
તાઓ, દાઓ, એ લાઓઝીના દર્શનનો એકદમ કેન્દ્રવર્તી ખ્યાલ છે અને એને શબ્દોમાં પકડવો બહુ મુશ્કેલ છે. એટલે તાઓ તે ચિંગની પહેલી જ લીટી કહે છે, જે તાઓ વિશે બોલી શકાય છે તે શાશ્વત તાઓ નથી. એ બ્રહ્માંડનો પરમ સિદ્ધાંત છે, બધી વસ્તુઓનો સ્ત્રોત છે અને બધી વસ્તુઓને એક સાથે જોડી રાખે છે.
એટલે આપણે જેમ ઈશ્વર કહીએ એવું કંઈક?
ઈશ્વર જેવું નહીં, કારણ કે તાઓ કોઈ વ્યક્તિગત ઈશ્વર નથી જે સભાનપણે કંઈક નિર્ણય લેતો હોય. એ તો એક અદૃશ્ય સહજ પ્રવાહ જેવો છે, જેમ કોઈ નદી વહેતી હોય પણ એ દેખાય નહીં. એ આપણી સમજની બહાર પણ છે અને દરેક વસ્તુની અંદર પણ રહેલો છે. એ કુદરતી રીતે જ કોઈ ઇરાદા વગર આપોઆપ કામ કરે છે.
બરાબર. અને બીજો મહત્વનો ખ્યાલ તમે કયો, વુવે, મુવે. એનો અર્થ ઘણીવાર લોકો અક્રિયતા એવો કરે છે, પણ શું એનો મતલબ એમ કે કશું જ નહીં કરવાનું? એ તો થોડું નિષ્ક્રિય, પેસિવ નથી લાગતું?
હા, આ બહુ જ સામાન્ય ગેરસમજ છે. વુવેનો અર્થ આળસુ થઈને બેસી રહેવું એવો જરાય નથી. એનો અર્થ છે પ્રયાસરહિત ક્રિયા અથવા સહજ ક્રિયા.
પ્રયાસરહિત ક્રિયા એટલે?
એટલે કે કોઈ પરિસ્થિતિ પર બળજબરી કરવાને બદલે કે એને કંટ્રોલ કરવાની કોશિશ કરવાને બદલે કુદરતી પ્રવાહ સાથે સુમેળ સાધીને કામ કરવું. જેમ પાણી છે, એ પથ્થર સાથે લડવા નથી જતું, એ એની આજુબાજુથી વહી જાય છે, બસ એ જ રીતે.
ઓકે, એટલે કે ઓછામાં ઓછો હસ્તક્ષેપ કરવો, બધું કુદરતી રીતે થવા દેવું, એવું?
બરાબર. બહુ વધારે પડતું આયોજન, નિયંત્રણ કે દબાણ કરવાને બદલે યોગ્ય સમયે સહજતાથી કાર્ય કરવું. આ વાત વ્યક્તિગત જીવનમાં પણ લાગુ પડે છે અને શાસનમાં પણ. લાઓઝી તો ત્યાં સુધી કહે છે કે શ્રેષ્ઠ શાસક એ છે જે એટલી સૂક્ષ્મતાથી શાસન કરે કે લોકોને લાગે કે બધું આપોઆપ જ થઈ રહ્યું છે, એમનું કોઈ શાસન કરતું જ નથી.
અરે વાહ, આ વિચાર તો આજના મેનેજમેન્ટ અને લીડરશિપ માટે પણ કેટલો પ્રસ્તુત લાગે છે. પેલી સર્વન્ટ લીડરશિપની વાત આવે છે ને, એના જેવું કંઈક લાગે છે.
ચોક્કસપણે. અને આ વુ વે સાથે જોડાયેલો ત્રીજો ખ્યાલ છે ઝીરાન. ઝીરાન એટલે કુદરતીપણું અથવા સહેજતા. લાઓઝી કહે છે કે સમાજે જે કૃત્રિમ નિયમો બનાવ્યા છે, અપેક્ષાઓ રાખી છે, મહત્વાકાંક્ષાઓ ઊભી કરી છે, એ બધું છોડીને આપણે આપણા સાચા સહજ સ્વભાવને અનુસરવું જોઈએ. સાદગી અપનાવવી જોઈએ, નમ્રતા રાખવી જોઈએ અને કુદરતના જે ચક્ર છે એનો સ્વીકાર કરવો જોઈએ.
એટલે કે સમાજ શું કહેશે એના દબાણમાં આવ્યા વગર પોતાની અંદરનો જે અવાજ છે એને સાંભળવો, એમ. તો આ ત્રણેય ખ્યાલો, તાઓ, વુવે અને ઝીરાન, આ મળીને તાઓવાદનો પાયો બને છે.
હા, બરાબર. અને સમય જતા તાઓવાદના બે મુખ્ય પ્રભાવ વિકસ્યા. એક છે દાર્શનિક તાઓવાદ, જે આ મૂળભૂત વિચારો પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે, અને બીજો છે ધાર્મિકતાઓવાદ. એમાં પછીથી દેવી દેવતાઓ, પૂજાપાઠ, અમરત્વની શોધ એવી બધી બાબતો ઉમેરાઈ, અને એમાં લાઓઝીને પણ દેવતા સમાન માનવામાં આવ્યા.
સમયની સમસ્યાઓનો ઉકેલ શોધી રહ્યા હતા, પણ એમના રસ્તા બહુ જુદા હતા, ખરું ને?
હા, ખૂબ જ અલગ. જો કન્ફ્યુશિયસે શું કહ્યું કે સમાજમાં રહીને જ સુધારો કરવો પડશે, નૈતિક નિયમો બનાવવા પડશે, શિક્ષણ આપવું પડશે, પરંપરાઓ જાળવવી પડશે, સામાજિક સંબંધો જેમ કે પિતા પુત્ર, રાજા પ્રજા, એને વ્યવસ્થિત કરવા પડશે, એનાથી વ્યવસ્થા આવશે.
રાઈટ, સમાજ કેન્દ્રમાં.
જ્યારે લાઉઝીએ શું કહ્યું કે આ સમાજની કૃત્રિમતાથી દૂર હટો, કુદરત તરફ પાછા વળો, સાદગી અપનાવો, સહજતા અપનાવો.
પેલી એક વાર્તા છે ને કે કન્ફ્યુશિયસ લાઉઝીને મળવા ગયા હતા, એ સાચી છે?
એ દંતકથા છે, પણ બહુ પ્રખ્યાત છે. કહેવાય છે કે યુવાન કન્ફ્યુશિયસ, જે એ સમયે સ્થાપિત થઈ રહ્યા હતા, તે અનુભવી લાઉઝી પાસે સલાહ લેવા ગયા. લાઉઝીએ કન્ફ્યુશિયસના રીતરિવાજો પરના ભાર અને ભૂતકાળને પકડી રાખવાની વૃત્તિની ટીકા કરી.
ઓહ!
અને કહેવાય છે કે મુલાકાત પછી કન્ફ્યુશિયસ એટલા પ્રભાવિત થયા કે એમણે પોતાના શિષ્યોને કહ્યું, પક્ષી ઉડી શકે છે, માછલી તરી શકે છે, પ્રાણી દોડી શકે છે, પણ ડ્રેગન? હું નથી જાણતો પ્રત્યે વાદળો અને પવન પર સવાર થઈને સ્વર્ગમાં કેવી રીતે જાય છે. આજે હું લાઓઝીને મળો અને તે ડ્રેગન જેવા છે.
વાહ, શું સરખામણી છે! આ કથા ભલે ઐતિહાસિક ના હોય, પણ બંનેના દ્રષ્ટિકોણનો જે ભેદ છે એ બહુ સરસ રીતે બતાવે છે. લાઓઝી જાણે વધુ રહસ્યમય, કુદરતી શક્તિ જેવા, જ્યારે કન્ફ્યુશિયસ વધુ વ્યવહારુ, સામાજિક સુધારક જેવા.
બરાબર. અને આ બે વિચારધારાઓ, કન્ફ્યુશિયસવાદ અને તાઓવાદ, એ પછીથી ચીની સંસ્કૃતિના બે મુખ્ય આધારસ્તંભ બન્યા. ક્યારેક એકબીજાના પૂરક બન્યા, તો ક્યારેક વિરોધી પણ રહ્યા. અને પછીથી ઝુઆંગઝી જેવા જે તાઓવાદી વિચારકો આવ્યા, એમણે લાઓઝીના વિચારોને વધુ રમતિયાળ અને મુક્ત રીતે વિકસાવ્યા.
તો આ વિચારોનો વારસો કેટલો ટક્યો છે? શું આજે પણ તાઓ તે ચિંગ વંચાય છે? લોકો એને અનુસરે છે?
અરે, અપાર વારસો છે. 2000 વર્ષથી પણ વધુ સમયથી એનો સતત અભ્યાસ થાય છે, એના પર ટીકા લખાય છે, એનું પુનઃ અર્થઘટન થતું રહ્યું છે. ચીનમાં પેલો તાંગ રાજવંશ હતો ને, એ દરમિયાન તો તાઓવાદ લગભગ રાજધર્મ જેવો બની ગયો હતો, અને લાઓઝીને તો શાહી પૂર્વજ પણ જાહેર કરાયા હતા.
અચ્છા!
પણ એનાથી પણ વધારે મહત્વનું એ છે કે એમના વિચારો આજે પણ એટલા જ સુસંગત છે.
કઈ રીતે? આજની દુનિયા તો એ સમય કરતા બહુ જ અલગ છે, એકદમ ફાસ્ટ, ટેકનોલોજીવાળી.
વિચારો જરા, આજે આપણે પર્યાવરણની કેટલી ચિંતા કરીએ છીએ, સસ્ટેનેબિલિટીની વાતો કરીએ છીએ. લાઉઝીનો જે કુદરત સાથે સુમેળ સાધવાનો વિચાર છે, ઓછામાં ઓછો હસ્તક્ષેપ કરવાનો વિચાર છે, વુવે, એ અહીં સીધો જ લાગુ પડે છે.
હા, એ વાત તો સાચી છે.
પછી માઇન્ડફુલનેસ છે, સાદગી છે, એના પરનો એમનો ભાર આજના જે તણાવગ્રસ્ત જીવન છે એમાં શાંતિ શોધવામાં મદદરૂપ થઈ શકે છે.
અને પેલી વુવે વાળી વાત, એ નેતૃત્વમાં પણ ઉપયોગી છે, જેમ આપણે હમણાં વાત કરી.
હા, દબાણ કે નિયંત્રણને બદલે સહજતાથી પોતાના ઉદાહરણ દ્વારા નેતૃત્વ કરવું. લાઉઝીના કેટલાક સૂત્રો છે એ આ વાત બહુ જ સુંદર રીતે રજૂ કરે છે, જેમ કે સર્વોચ્ચ સારું પાણી જેવું છે, જે દરેક વસ્તુનું પોષણ કરે છે અને સ્પર્ધા કરતું નથી.
પાણી, હા, નમ્ર છે છતાં કેટલું શક્તિશાળી છે, હંમેશા નીચાણ તરફ જ વહે, બધાને ઉપયોગી થાય અને કોઈની સાથે સ્પર્ધા ના કરે. આ નમ્રતા અને લવચિકતાનો આદર્શ છે. બરાબર
બરાબર. પાણી દેખાવમાં તો નરમ છે, પણ મોટા પથ્થરને પણ કાપી શકે છે. આ જ વાત એમના બીજા એક સૂત્રમાં આવે છે, નરમ અને નબળું સખત અને મજબૂત પર વિજય મેળવે છે. જે દેખીતી રીતે નબળું લાગે, જેમ કે લવચિકતા કે અનુકૂલન સાધવાની ક્ષમતા, એ ઘણીવાર જડ બળ કરતાં વધારે અસરકારક સાબિત થાય છે.
અને પેલી વાત કે જ્ઞાન વિશે બહુ બોલબોલ નહીં કરવાનો. જેઓ જાણે છે તેઓ બોલતા નથી, જેઓ બોલે છે તેઓ જાણતા નથી. આનો શું અર્થ કરવો?
આનો અર્થ એ નથી કે જે જ્ઞાની છે એ મૂંગો જ રહે, પણ કહેવાનો મતલબ એ છે કે સાચું જ્ઞાન ફક્ત શબ્દોની કરામત નથી, એ તમારા આચરણમાં દેખાવું જોઈએ. જે ખરેખર સમજે છે એ બહુ મોટી મોટી વાતો નથી કરતો, બડાઈ નથી મારતો. અનુભવ અને સહજ સમજ વધારે મહત્વના છે.
રાઈટ.
અને હા, પેલી પ્રખ્યાત કહેવત જે આમ તો પરંપરાગત રીતે લાઉઝી સાથે જોડાયેલી છે, હજાર માઇલની મુસાફરી એક પગલાથી શરૂ થાય છે.
હા, આ તો આપણે બધાએ સાંભળી જ છે. કોઈ પણ મોટું કામ કરવું હોય તો એની શરૂઆત એક નાના પગલાથી જ થાય છે. ધીરજ રાખવી પડે અને પ્રક્રિયા પર ધ્યાન આપવું પડે.
અલબત્ત, આટલા પ્રભાવશાળી હોવા છતાં લાઉઝી અને તેમના વિચારો ટીકાથી પર નથી રહ્યા. પહેલી ટીકા તો એ જ કે ભાઈ એ ખરેખર હતા કે નહીં.
હા હા, એ તો છે જ. અને દાર્શનિક રીતે કોઈ ટીકા થઈ છે?
હા, થઈ છે. જે કન્ફ્યુઝન વિચારકો હતા એમણે કહ્યું કે આ તાઓવાદ તો લોકોને સામાજિક જવાબદારીઓથી વિમુખ કરે છે, નિષ્ક્રિય બનાવી દે છે. જો બધા કુદરતમાં પાછા જતા રહેશે તો સમાજ કોણ ચલાવશે, વ્યવસ્થા કોણ જાળવશે?
વ્યાજબી પોઈન્ટ લાગે છે.
એવી જ રીતે જે મોહિસ્ટ વિચારધારા હતી એમણે પણ આ નિષ્ક્રિયતાની ટીકા કરી, કારણ કે તેઓ સક્રિય પરોપકારમાં માનતા હતા, સમાજ માટે કંઈક કરવામાં માનતા હતા.
અને આજના સમયમાં કોઈ ટીકા થાય છે?
હા, કેટલાક આધુનિક ટીકાકારો એવું માને છે કે પશ્ચિમમાં તાઓવાદનું જે લોકપ્રિય સ્વરૂપ જોવા મળે છે એ ઘણીવાર સામાજિક અને રાજકીય મુદ્દાઓથી દૂર ભાગીને ફક્ત વ્યક્તિગત શાંતિ અને સુખાકારી પર જ વધારે પડતું ધ્યાન આપે છે, જાણે કે દુનિયાની સમસ્યાઓથી આંખાડા કાન કરવા જેવું.
અચ્છા.
અને બીજું, તાઓ તે ચિંગની ભાષા એટલી ગૂઢ અને કાવ્યાત્મક છે કે એના ઘણા અલગ અલગ અને ક્યારેક તો એકબીજાથી સાવ વિરોધી અર્થઘટન પણ થઈ શકે છે, એટલે એની સ્પષ્ટતાનો અભાવ પણ એક ટીકાનો મુદ્દો બને છે.
છતાં પણ આટલા હજારો વર્ષ પછી પણ આપણે લાઓઝી વિશે વાત કરી રહ્યા છીએ, એમના વિચારોને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, એ જ બતાવે છે કે એમના વિચારોમાં કંઈક તો એવું છે જે આપણને આજે પણ સ્પર્શે છે, ઊંડાણ છે.
નિશંકપણે લાઉઝી ભલે એક ઐતિહાસિક વ્યક્તિ હોય કે પછી એક દંતકથા, એક વિચારધારાનું પ્રતીક હોય, પણ એ આપણને સત્તા, જ્ઞાન અને જીવન જીવવાની રીત વિશે જે પરંપરાગત વિચારો છે એનાથી કંઈક અલગ રીતે વિચારવા માટે ચોક્કસ પ્રેરે છે. એમની સાદગી, કુદરત સાથેનો તાલમેલ અને પેલી વુ વેની ધારણા એ આજે પણ એટલી જ પ્રાસંગિક અને વિચારવા જેવી છે.
એમણે જે કૃત્રિમતા અને બળજબરીની ટીકા કરી અને સહજતાથી જીવવાની જે વાત કરી એ ખરેખર આપણા માટે પણ એક પડકાર છે.
અને અંતે કદાચ એક વિચાર મૂકી શકાય જે શ્રોતાઓને પણ વિચારતા કરી દે. શું આપણે આજના આ અત્યંત જટિલ, ભાગદોડવાળા અને સતત સ્પર્ધાત્મક યુગમાં વુ વે એટલે કે પ્રયાસરહિત સહજ ક્રિયાના સિદ્ધાંતને થોડોક પણ અપનાવી શકીએ? શું એવું બની શકે કે આપણી સૌથી મોટી શક્તિ નિયંત્રણ કરવામાં કે લડવામાં નહીં, પણ કુદરતી પ્રવાહ સાથે સુમેળ સાધવામાં, નમ્રતા કેળવામાં અને બદલાતા સંજોગો સાથે અનુકૂલન સાધવામાં રહેલી હોય? કદાચ કદાચ આ પ્રશ્ન પર વિચાર કરવો એ જ લાઉઝીના વારસાને જીવંત રાખવાનો એક સાચો માર્ગ છે.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.